पद 46। चेतन चतुर चौगान लरीरी, चेतन चतुर चौगान लरीरी।
चेतन चतुर चौगान लरीरी, चेतन चतुर चौगान, चेतन चतुर चौगान लरीरी, चेतन चतुर चौगान। जीत ले मोहराय कुलस कर, मिस कर छांड अनादि धरीरी, चेतन चतुर चौगान।
चेतन चतुर चौगान लरीरी, चेतन चतुर चौगान।
नागी काढ़ल काढ़ल दुश्मन, लागे काची होय धरीरी, हो नागी काढ़ल काढ़ल दुश्मन, लागे काची होय धरीरी। अचल अबाधित केवल मन सु पावे शिव दरगाह मरीरी, चेतन चतुर चौगान।
चेतन चतुर चौगान लरीरी, चेतन चतुर चौगान।
और लराई लरे सो बावरा, सुर पछाड़े नाऊ अरीरी, हो और लराई लरे सो बावरा, सुर पछाड़े नाऊ अरीरी। धर्म मरम कहाँ बुझे नारे, रहे आनंद घन पद पकरीरी, चेतन चतुर चौगान।
चेतन चतुर चौगान लरीरी, चेतन चतुर चौगान।
जीत ले मोहराय कुलस कर, मिस कर छांड अनादि धरीरी, चेतन चतुर चौगान।
चेतन चतुर चौगान लरीरी, चेतन चतुर चौगान।
हो चेतन चतुर चौगान लरीरी, चेतन चतुर चौगान।
45वां पदमा आनंद घनजीए शुद्ध चेतन विशुद्ध दशाने पामीने माया ममता ने पड़कारे छे। मैं तमने ओळखी लीधा छे, हवे तमे मारा घरमांथी भागी जाओ, मारो आत्मा तमारे हवाले थशे नहीं, ए वात कही छे। योगी राजे पहला 45वां पदमा चिमकी आपी दीधी, हवे आ 46वां पदमा चेतन मोह राजा अने तेना लश्कर ने चौगानमां युद्धना मैदानमां आवी लड़ी लेवानो खुल्लो पड़कार फेंके छे। जेम महाभारतना युद्ध में रणक्षेत्रे कुरुक्षेत्रे कृष्ण अर्जुनना सारथी बनीने अर्जुन ने युद्ध ने भूमिका समझावी रहा छे, तेम अहीं मोह राजाना सैन्य सामे चेतन पोतानी जातने ज संबोधीने कहे छे के तू युद्ध ने भूमि में उभो छे। अहीं युद्ध ने भूमि में दया माया ममता करुणा कोमलता कुणाश ने कोई स्थान नथी। अहीं पोचट वेड़ा बायलापणू नहीं चाले, अहीं तो शत्रु तरीके जोवाना छे अने एने मारी हठावी जातनो जय करवानो छे। आ तो मोहनी सामेनू अधर्मनी सामेनू असतनी सामेनू धर्मयुद्ध छे। आ तो मोहना पंजामा फसाई गयेल आत्माने मोहना फंदामाथी मुक्त करी परमात्मा पदे बिराजमान करवा माटेनी आत्मलड़त छे। योगीराजजीए केशरिया कर्या छे अने आपणने पण કેશરિયા કરવા પ્રેરે છે. ચેતન ચતુર ચોગાન લરીરી, જીત લે મોહ રાય કો લશ્કર, મિસકર છાંડ અનાદિ ઘરીરી. ચેતન ચતુર ચોગાન લરીરી. હે ચેતન, તું ચતુર છે. સંસાર એ ચોગાન એટલે કે યુદ્ધનું મેદાન અથવા તો રણ મેદાન છે. એ રણ મેદાનમાં શત્રુઓ સામે લડવા તું સુસજ્જ થઈને ઊભો છે. આ રણ મેદાન છે અને સામે શત્રુઓ છે, જેની સાથે ચતુરાઈપૂર્વકની રણનીતિ યુદ્ધનીતિ અપનાવવાની છે. શત્રુ એવા મોહરાજાના સૈન્ય તારું સ્વરાજ્ય એવું આત્મરાજ્ય કપટ કરી દગા ફટકાથી પડાવી લીધું છે. ચેતન સરળ સ્વભાવી અને સાત્વિક ગુણી છે. જ્યારે સામેના દુશ્મનો તામસ પ્રકૃતિવાળા, અહંકારી, કપટી અને લુચ્ચા છે. આવા શત્રુને જીતવા હણવા ચેતન તારે જ્ઞાનરૂપી શસ્ત્રને ધારદાર તીક્ષ્ણ બનાવવાનું છે. આ ધર્મયુદ્ધ છે, માટે ધર્મ ધ્યાનની આત્મજાગૃત દશામાં સતત સાવધ અપ્રમત્ત રહેવાનું છે. આ ધર્મયુદ્ધ છે અને તેથી અહિંસક લડત છે, માટે એમાં તલવાર ભાલા જેવા પારંપારિક સંહારક શસ્ત્રો કામમાં નહીં આવે. આ લડત એવી લડત છે કે જો લડતા નહીં આવડે તો બુદ્ધિને કુબુદ્ધિ થતાં વાર લાગતી નથી. બુદ્ધિ એ પ્રકૃતિનો ગુણ છે, કારણ કે કર્મ સાપેક્ષ ગુણ છે. બુદ્ધિ એ પ્રકૃતિની પક્ષકાર છે, માટે બુદ્ધિથી લેખાજોખા નહીં કરતા. બુદ્ધિને એક બાજુએ રાખી મહાવીર પ્રભુએ જે રીતે ક્ષમા, સમતા, સહનશીલતાથી ઉપશમ ભાવમાં રહી અહિંસક લડત આપી, એવી લડત આપવાની છે. એમ યોગી રાજજી પોતાની જાતને કહેવા દ્વારા સૌ સાધકોને પણ જણાવે છે. આ ધર્મયુદ્ધ જીતનારા કાળ વિજેતા બની કાલાતીત અને અકાલ બને છે. કાળ વિજેતાની સિદ્ધિ ક્ષેત્ર વિજેતા કરતા કઈ ગુણી ચડિયાતી છે. અનાદિકાળથી જીવે કર્મોની રજની મેષ, કાળાશ એટલે કે મિસ્કર, જે આત્મપ્રદેશે ચોંટાડી છે, ધારણ કરી છે, તેને છાંડીને એટલે કે છોડીને મોહરાય, મોહરાજાના લશ્કરને તું જીતી લે. કારમણ વર્ગણા જડ હોવાથી એ કાંઈ સ્વયં આત્માને વળગી નથી, પરંતુ અજ્ઞાન ભાવે કરી જીવો પોતે જ પોતાની રાગ અને દ્વેષની ચિકાશે કરીને એ ખેંચાવાના ગુણવાળી કારમણ વર્ગણાને ખેંચીને આત્મપ્રદેશે વળગાડી છે. આમ અજ્ઞાન ભાવે કરીને ચેતન પોતે જ બંધાયો છે. વળી જીવ કંઈ આપમેળે અજ્ઞાની બન્યો નથી. જીવની મહી જ્ઞાન તો પડ્યું જ છે. એ અનંત દર્શન, અનંત જ્ઞાનનો ધણી છે, પરંતુ એ જ્ઞાન ઉપર કર્મના પડળો ચડી જવાથી જ્ઞાન દર્શન આવરાઈ ઢંકાઈ ગયા છે. આ કર્મોના આવરણ હટતા નથી એટલે દર્શન જ્ઞાન અનાવૃત થઈ પ્રકાશમાં આવતા નથી. આમ ચેતન પણ બાપડો કર્મનો નચાવ્યો નાચતો હોવાથી એનો પણ દોષ કાઢી શકાય એમ નથી. કર્મો પણ પરિણમન સ્વભાવવાળા હોવા છતાં કંઈ કરતા સ્વભાવવાળા નથી. જડ ચેતનની આ લડાઈમાં કોને દોષિત ઠેરવવો અને કોને નિર્દોષ એ એક યક્ષ પ્રશ્ન છે. તો પછી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આ સંસાર ઊભો કેવી રીતે થયો? આ સંસાર તો મોહરાજાએ રચેલી મોહજાળ, ઇન્દ્રજાળ, માયાજાળ છે, જેમાં જીવ પોતે પોતાને ભૂલી જવાથી ફસાયો છે. જીવ પોતે પોતાને, પોતાના પોતને, ટિમ્બરને ભૂલ્યો એટલે મોહ પરિણામ આત્મામાં ઊભો થયો. આ મોહ પરિણામ એટલે રાગ દ્વેષના પરિણામ, જે પ્રકૃતિની નિપજ છે અને તે જ માયા છે, જે સદા એક સ્વરૂપે કે એક સ્વભાવે ન રહે પણ સતત બદલાયા કરે, તેથી હોય તેવી દેખાય નહીં અને દેખાય તેવી હોય નહીં, એ માયા છે. પ્રકૃતિ ત્રિગુણાત્મક હોવાથી પોતાનું રૂપ નિરંતર બદલ્યા કરે છે, માટે જે પ્રકૃતિનું તત્વ છે તે માયા છે. આ માયા જ મોહની જનની છે. માયા જ મોહને પેદા કરે છે અને પાછી મોહથી જ માયા પુષ્ટ થાય છે. આવા આ મોહરાજાના લશ્કરને જીતી લેવા યોગી રાજ શ્રી આનંદ ઘનજીએ ખુલ્લમ ખુલ્લા રણ મેદાનમાં આવી યુદ્ધનો શંખ ફૂંક્યો છે. આ તો પુરુષ અને પ્રકૃતિ વચ્ચે ખેલાઈ રહેલું આંતરિક યુદ્ધ છે. આ વિશ્વની અકલ રચનાને જગત આખું એ કળી શકતું નથી, તેથી તેના પાશમાં ફસાઈને રખડે છે. જ્ઞાની એને કળી શકે છે, તેથી તેનો પાર પામવા પુરુષાર્થ આદરે છે. નાગી કાઢ લે તાળ લે દુશ્મન, લાગે કાચી દોય ધરીરી, અચલ અબાધિત કેવલ મનસુફ, પાવે શિવ દરગાહ મરીરી. યુદ્ધમાં લડવૈયાઓને જેમ બારોટો પાનો ચડાવે છે, એમ યોગી રાજ કહે છે કે નાગી તલવાર ઢાલ ખંજર કાઢી લઈને તું દુશ્મન ઉપર તાટકી પડ, તૂટી પડ, તો તું એમાં કાચી બે ઘડી એટલે કે એક અંતર્મુહૂર્તના સમયમાં તો તું અરી દુશ્મનોને હણી નાખી અરિહંત બની જઈ. તારા સાદી અનંત અચલ સ્થિર અબાધિત એટલે બાધ્યદાયક ભાવરહિતની એવી અબાધિત અપ્રતિહત કૈવલ્યાવસ્થાની પ્રાપ્તિનો જ મનસુખ મનસબો કર્યો છે, તેને તું પામીશ અને કદાચ તું શહીદ થઈશ, મૃત્યુ પામીશ તો વીરગતિ થશે. એટલે કે સર્વાર્થ સિદ્ધ વિમાન, અનુત્તર વિમાન કે ઊંચો વૈમાનિક દેવલોક પામીશ. દરગાહનો અર્થ દરગાહ એટલે કે કચેરી કરવામાં આવે તો તું કૈવલ્યના શિવસુખની કચેરીમાં સ્થિત થઈશ, શિવસુખ મુક્તિસુખને પામીશ. ટૂંકમાં કવિરાજનું કહેવાનું તાત્પર્ય એ છે કે આત્માના પવિત્ર જ્ઞાન ઉપર કર્મોના ઘણા અંજન મેષના થરના થર ચડી ગયેલા, એમાંની ઘણી સફાઈ તો આત્માએ કરી નાખી છે, એટલે તો આટલો છઠ્ઠા સાતમા ગુણઠાણા સુધીનો વિકાસ સધાયો છે. છતાં હજુ માયા મમતાના થોડા આછા પાતળા અંશો રહી ગયા છે. સંજ્વલન કશાય હજુ શેષ રહ્યો છે. મનસુફ થવું, ઉપયોગ શુદ્ધ થવો અને સ્થિર થઈ નિર્વિકલ્પ બનવો બાકી છે. તો હવે એ સાપ સુફી શુદ્ધિ કરવા માટે પ્રજ્ઞાને સૂક્ષ્મ બનાવવાથી તે પ્રજ્ઞારૂપી તલવાર તીક્ષ્ણ ધારદાર પાણીદાર બને છે. આ શસ્ત્રને મ્યાનમાંથી ખુલ્લું કરીને એટલે જે પ્રજ્ઞા તારામાં તારી પાસે છે તેને બહાર કાઢીને તારા આત્માના જે શેષ સંજ્વલન કોટીના ક્રોધ માન માયા લોભ ઘાતક શત્રુ છે તે બધાને શોધી શોધીને સાફ કરતો જા. જો આગળ વધી ક્ષપક શ્રેણી માંડીશ તો માત્ર એક અંતર્મુહૂર્ત એટલે કે કાચી બે ઘડી અર્થાત 48 મિનિટથી કંઈક ન્યૂન સમયમાં તો તે બધાને વીણી વીણીને સાફ ખતમ કરી નાખીશ. જો તું તેમ નહીં કરીશ તો તે મોહરાજાના લશ્કરનું જોર વધી જશે અને છઠ્ઠે સાતમેથી નીચે ઉતરવું પડશે, અને શ્રેણી માંડ્યા પછી પણ જો તારું આયુષ્ય ઓછું પડશે તો શ્રેણીના શિખરે 12મા ગુણઠાણે અને શ્રેણીના ફળરૂપ 13મા સયોગી કેવળી ગુણઠાણે પહોંચીને 14મા અયોગી કેવલી ગુણઠાણે થઈ સિદ્ધ પદે એટલે કે સૂરી સંતોની દરગાહમાં જેમ એમનું શાંત અને સ્થિર સૂક્ષ્મ દેહે અસ્તિત્વ છે, એમ તું શિવ દરગાહમાં પ્રશાંત પરમ સ્થિર એવી અચલ અને કોઈ એને બાધા પહોંચાડી ન શકે એવી સ્થિતિ ન પામતા તું સર્વાર્થ સિદ્ધ કે અનુત્તર વિમાનવાસીની વીરગતિને પામીશ. પાવે શિવ દરગાહ મરીરી એ યોગીરાજના ઉદ્ગારો ગુહ્ય ગૂઢ સંકેત કરે છે. વન ગુફા પર્વતો કોતરો ધૂતિયા અવાવરો મહેલ મંદિર વટવૃક્ષની છાયા જેવા એકાંત સ્થાનોમાં પરમ તત્વને સાધી રહેલા અવધૂત યોગી આનંદ ઘનજી મોહ માયાની લડતમાં બાવી સંભાવના જુએ છે કે કદાચને દેવકૃત કે ત્રિયંચકૃત રાની હિંસક પશુઓ ઉપસર્ગ કરીને બેસે અને મૃત્યુ પણ થઈ જાય તો શિવની દરગાહ શાંત સુખની નિદ્રા જેવું વચગાળાનું ઉચ્ચ ગતિનું સ્થાન મળશે. માટે હે ચેતન, તું નિડર બની તારી લડત અવિરત ચાલુ રાખ. આ માર્ગમાં ખોવાપણું નથી. કૈવલ્ય નહીં મળે તો કૈવલ્યની પૂર્વેનો શાંત સુખવાસ તો મળશે જ. ઔર લરાઈ લરે સો બાવરા સૂર પછાડે નાવ અરીરી, ધર્મ મરમ કહા બુઝે ન ઔરે રહે આનંદ ઘન પકરીરી, ઔર લરાઈ લરે સો બાવરા. મોહ સામેની લડાઈ સિવાયની બીજી જે કોઈ લડાઈ આ સંસારમાં કરે તેને તો બાવરા મૂર્ખ સમજવા. સંસારમાં પતિ પત્ની, બાપ દીકરો, ભાઈ ભાઈ, સાસુ વહુ, નણંદ ભોજાઈ આદિના માણસ માણસ વચ્ચેના લડાઈ ઝઘડા, નાત જાત, ગોરા કાળા, ગચ્છ, સંપ્રદાય, પંથ, રાજ્યો અને રાષ્ટ્રો વચ્ચે જે લડાઈ ચાલે છે તે તો મૂર્ખતા છે. કારણ કે આવી લડત લડનારા પાપ બંધનમાં પડે છે અને એમના સંબંધો વેરના સંબંધો બનતા તે વેરની પરંપરા ચાલે છે. પરંતુ આ જે લડાઈ છે તે તો આત્માને પુરુષને પ્રકૃતિના પંજામાંથી છોડાવી એના પરમ શુદ્ધ પરમ પદે સ્થાપવાની આંતરિક લડાઈ છે, જેમાં પુદગલ જે આત્માનો વિરોધી હોવાથી શત્રુ છે તેને હણીને અરિહંત બનવાનું છે. આમાં તો પરની કેદમાંથી મુક્તિ અને સ્વમાં સ્થિતિ કરવાની છે. જગત નિમિત્તને દુશ્મન માની આપસ આપસમાં ઝઘડ્યા કરે છે એ અણસમજુ અજ્ઞાની મૂર્ખ કાયરોના ઝઘડા છે. શુરવીર પુરુષો નિમિત્ત સામે બાજતા નથી. જેમ કૂતરો પથરાને બાચકા ભરે એમ નિમિત્તને શત્રુ માની પોતાનો રોષ ઠાલવતા નથી. એ તો સિંહની જેમ પથરો મારનારને કારણને પકડે છે અને એને શત્રુ ગણી પછાડે છે. મૂળ શત્રુ તો મોહ અને માયા છે, કર્મ પણ વાસ્તવિક શત્રુ નથી. કર્મો તો મોહ મુક્તિની લડાઈમાં સહકારી હોવાથી ઉપકારી છે, કારણ કે કર્મો તો ઉદયમાં આવીને ખરી પડી આત્માને નિર્મળ અને હળવો બનાવે છે. નાવની જગ્યાએ પાઠાંતર ભાવ પણ છે. સુરા તો તે કહેવાય કે શત્રુને એવા પછાડે કે ફરી ઉભા નહીં થાય, અથવા તો ભાવ અરીરી એટલે કે ભાવ દુશ્મનોને પછાડે અને પરભાવમાંથી સ્વભાવમાં આવે, અથવા તો સુરા તેને કહેવાય કે જે મિત્રને મદદ કરે અને શત્રુને પછાડે. જેમ ફૂલમાં સુગંધ, તલમાં તેલ, દૂધમાં ઘી, ઈંધણમાં અગ્નિ દ્રવ્યથી અભિન્ન રહેલ છે, એમ આત્માનો ધર્મ આત્માથી અભિન્નપણે આત્મામાં રહેલો છે. એટલે કે ધર્મની તાત્વિક વ્યાખ્યા કરતા શાસ્ત્રકારોએ વત્થુ સહાવો ધમ્મો એમ કહ્યું. ધર્મનો મર્મ જ એ છે કે વસ્તુ દ્રવ્ય વસ્તુના દ્રવ્યના સ્વભાવમાં હોવી તે વસ્તુનો ધર્મ છે. માટે ધર્મનો મર્મ એ છે કે આત્માને આત્મધર્મમાં પ્રસ્થાપિત કરવો, એટલે કે મોહમુક્ત કર્મમુક્ત કરવો. તત્વની આંતર શોધ કરી આત્માની ઊંડી ગહેરાઈમાં ડૂબકી માર્યા સિવાય અન્ય બીજી કોઈ રીતે કે અન્ય બીજે કશેથી પણ આત્મસૂચ કે આત્મબોધ થાય એમ નથી. આત્મધર્મ આત્મામાંથી પ્રગટે, બાકી બીજે કશેથી એ ધર્મનો મર્મ પામી શકાય એમ નથી. ઉપજવું અને વિણસવું એ પુદગલનો ધર્મ છે, તેથી પુદગલ આશ્રિત આત્માનો પણ એ ધર્મ છે. જ્યારે આત્મા એના મૂળ શુદ્ધ મૌલિક સ્વરૂપમાં તો અમરપદનો સ્વામી છે, પરમાનંદ રૂપ ઘન સ્વરૂપ એ આત્માનું ચિરપદ સ્થાયી પદ છે. એ પદને પકડીને એને લક્ષમાં કેન્દ્રમાં રાખીને જે કોઈ પણ તે અમરપદનું ધ્યાવન કરશે તે ત્વરિત મુક્તિપદને પામશે. પદનો બોધ એ છે કે અરી કહેતા દુશ્મન એટલે દ્રવ્યાનું યોગ અને હંત કહેતા હણવાની ક્રિયા, તે ચરણ કરણાનું યોગ એ ઉભયની સાધનાથી અરિહતમાંથી તું અરિહંત બનવાનો આત્મપુરુષાર્થ તું યુદ્ધના ધોરણે કર, જેથી ભવભ્રમણામાંથી મુક્ત થઈ આત્મા એના આત્મધર્મન પરમાત્મ સ્વરૂપને પામે. આ માટે અવળે માર્ગેથી પાછા વળી સવળે માર્ગે ચડાવી દેનારા સ્વાનુભૂતિ સંપન્ન અનુભવી જ્ઞાની ગુરુની જરૂર છે. એવા ગુરુ જો જીવને ભેટે અને જીવમાં પણ તથા પ્રકારની યોગ્યતાનો પરિપાક થયો હોય તો કાર્ય સીજે. મૂળમાં તો જીવને શિવ બનવાની લગની લાગવી જોઈએ અને ભવભ્રમણનો ત્રાસ થવો જોઈએ, તો જ વિઘ્નો સામે અડીખમ ઊભા રહી શકાશે અને જીવ વીર્યને આત્મપક્ષે ઢાળી પરમાત્મા પદ પામી શકાશે. જીવવીર્ય એ ત્રાજવાની તુલા કેન્દ્ર સ્થાને છે. એ કઈ બાજુ ઢળીને કઈ બાજુનું પલ્લું નમાવે છે એની ઉપર બધોય મદાર છે.